તારીખ 6/3/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 23.
આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી દર્શન તાલાગીરી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ છે આજ્ઞા. પોતાની દુર્ઘટના બળે અંતરમાં માર્ગ કરીને તે આત્મ સ્વરૂપને પામે જ. આટલી વાત લીધી છે. ઉપરોક્ત વચનામૃતમાં દુર્ઘટનું ફળ પણ ખાતરીપૂર્વક પ્રસિદ્ધ કર્યું છે. સમજણ જો ઉપર ઉપરથી કુતૂહલ માત્રથી, સામાન્ય કુતૂહલથી થાય છે તો માર્ગ નથી થતો, માર્ગ મળતો નથી. સમજણથી માર્ગ મળે છે અને સમજણ વિના માર્ગ મળતો નથી. આ વાત તો નિશ્ચિત છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાણીનું ખંડન થાય. એટલે સમજવાની વાત તો પાયામાં છે, પણ સમજવા સમજવામાં ફરક શું પડે છે કે જેને આત્મપ્રાપ્તિની ખરેખરી ધગશને તાલાવેલી છે તેના અંતરમાં તેને માર્ગ મળે છે. એટલે કે સામાન્ય જિજ્ઞાસાથી, સામાન્ય કુતૂહલથી, ઉપર ઉપરથી જો આત્માને સમજવાના વિચારો કે જિજ્ઞાસા, પ્રશ્નો, વાંચન, શ્રવણ જે કાંઈ ચાલે છે એનાથી માર્ગ નથી. અને એ સ્પષ્ટ જોવામાં આવે છે કે પૂજ્ય ગુરુદેવના સમાગમમાં એવા હજારો માણસો આવ્યા, પણ કોઈકને જ આત્મપ્રાપ્તિ જોવામાં આવે છે. સમજણની દ્રષ્ટિએ તો અનેક જીવો સમજણ કરે છે, મોટાભાગના તો બુદ્ધિજીવી જીવો છે. બુદ્ધિથી પોતાનો કારોબાર ચલાવતા હોય એવા જીવો છે, છતાં પણ જે ધગશને જે તલાવેલી આત્મપ્રાપ્તિની હોવી જોઈએ એટલી હદે ન હોય તો એ સમજણનું ફળ આવતું નથી. શાસ્ત્રથી મતિ વિપર્યાસને લઈને અન્યથા સમજાય ત્યાં તો પ્રશ્ન જ નથી કે એને સમજણનું ફળ સહાનુભૂતિ ઉત્પન્ન થાય. કેમ કે ત્યાં તો વિપર્યાસ છે, પણ શાસ્ત્રને અનુકૂળ સમજણ થાય તો પણ એ સમજણની યથાર્થતા ક્યારે કે જેના ફળમાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. એકલી આત્મપ્રાપ્તિની ભગત સહિતને તાલાવેલી સહિત સમજણની ભૂમિકામાં મુમુક્ષુ જીવ પ્રવર્તતો હોય તો આટલું અહીંયા જુદું પાડવું છે. નહીં, ભગત એટલે જે ચીજ પ્રાપ્ત કરવી છે એ સંબંધીની એનું જોશ છે, જોર છે, જોર છે. આપણે એમ નથી કહેતા ભાઈ આ માણસને એટલી કામની ધગશ છે એ બસ કામ કામ ને કામ બીજું કાંઈ નથી. જે કામ કરતા હોય એ કામમાં એની ધગસમાં જે માણસ જરાક જોરથી પ્રવર્તતો હોય. ધગસ તો ગુજરાતીમાં તો પ્રચલિત છે. આપણે રસ ગુણો હોય છે એમાં, રસ ગુણો હોય છે ને. વજન તો હોય જ્યાં રસ હોય ત્યાં વજન તો હોય ત્યાં, પણ છતાં એમાં જરાક જોશ આવે છે, જોરથી કામ કરે છે. હા, ઉપરોક્ત વચનામૃતમાં ધગશનું ફળ પણ ખાતરીપૂર્વક જ પ્રસિદ્ધ કર્યું છે. એમ નથી લીધું કે ધગશ હોવા છતાં પ્રાપ્ત થાય પણ ખરો ને કોઈને ન પણ થાય, એવું નથી લીધું. પામશે જ એવા શબ્દો લીધા છે, ખાતરીથી વાત કરી છે. એનો અર્થ એ થાય છે કે જેને પ્રાપ્ત થયું છે એને ખબર છે કેટલી ધગશથી પોતે આ વિષયમાં પ્રવેશ કર્યો છે અને કેટલી ધગશથી આગળ વધ્યા છે. એનો પોતાને જે સ્વાનુભવ છે એ જ ખરેખર કહે છે, કઈ બતાવે છે. ઉપરોક્ત વચનામૃતમાં ધગશનું ફળ પણ ખાતરીપૂર્વક પ્રસિદ્ધ કર્યું છે. તેઓ શ્રી અનેક વાર કહેતા હતા કે છ માસ સુધી જો આત્માના લક્ષે ધૂન લાગે તેઓ સતત પુરુષાર્થ ઉપડે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં. આખું સાંભળેલી વાત છે પ્રત્યક્ષ. અનેક વાર કે એક છ મહિના અશુભ છે ખસીને, સામાન્ય રીતે એ વાત લેતા હતા, કેમ કે અશુભમાં મલિનતા વધારે છે, જરાક અશુભથી ખસીને આત્મપ્રાપ્તિની ધગશથી ધૂનથી, ધૂન શબ્દનો ધગસ સાથે મેળ પણ લાગે છે, ધૂન ચડે. કે જેને જેની ધૂન હોય એને એ સિવાય બીજું કાંઈ જોવે જ નહીં. જે કામની ધૂન હોય એને જ સંભાળે, બીજા કામને અડે નહીં. એ પ્રકાર છે. છ માસ સુધી જો આત્માના લક્ષે ધૂન જાગે તેઓ સતત પુરુષાર્થ ઉપડે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં. તો થાય જ છ મહિના. છ મહિના કાંઈ બહુ મોટી વાત ન કહેવાય, એવડી મોટી વાત ન કહેવાય. છ મહિના આજે છોકરાને ભણીને તૈયાર કરવો હોય તો 5 વર્ષથી નિશાળે બેસાડે છે, કોઈ 20 વર્ષે વ્યાપારમાં કે 20 વર્ષે આર્થિક જીવનમાં પ્રવેશ કરે છે વિદ્યાર્થી જીવન પૂરું કરીને, તો કોઈ 25 વર્ષે દાખલ થાય છે, 5 વર્ષ વધારે પણ કોઈ ભણતરમાં બીજા ત્રીજામાં કાઢે છે. તો 15 થી 20 વર્ષ તો દુનિયાદારીનું જ્ઞાન મેળવવા, ત્યાર પછી પાછા એમ કે લોકો પછી આ ભણ્યો તો છે પણ એને હજી ઘણું ગણ્યું એટલે કે કાંઈક એને અનુભવ જ્ઞાન જોઈએ. જે તે લાઈનમાં લાગે એનો અનુભવ પાછો 2-5 વર્ષનો એને હોય ત્યારે એ પરિપક્વ ગણવામાં આવે છે. 15-20-25 વર્ષ એને તૈયાર થતા લાગે ત્યારે એને આર્થિક રીતે કાંઈક બરાબર થયો એમ ગણાય. તો અનંતકાળના જન્મ મરણ નાશ થાય, પરમોત્કૃષ્ટ સિદ્ધપદની પ્રાપ્તિ થાય અને ગેરેન્ટેડ એનું પદ મળે જ મળે, એને માટે પ્રાપ્ત કરવાનું જે સમ્યક દર્શન એને મેં 6 મહિના લીધા છે. કોઈ વધારે માગણી કરી છે એવું નથી. વધારે નહીતર તો બળ કરનાર 1-2 મહિનામાં લઈ લઈએ, 5-15 દીમાં લઈ લઈએ. સોગાનીજી 1 દીમાં 2 દીમાં કામ કર્યું. આવા એવા છે તો વધુ વધુ 6 મહિના ફરખાઈનો માંદો પડે તો 4-6 મહિના દવાખાનામાં રહેવું પડે છે. કોઈને 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના મંદવાડ તો ગયા. શરીર માટે બીજું બધું છોડી શકાય છે, આત્મા માટે તો કાંઈ એને એમ નથી કહેતા તું પ્રવૃત્તિ છોડ, પણ લક્ષ છોડી દે. પ્રવૃત્તિ ઉદય અનુસાર ચાલવાની છે, અને એ પ્રવૃત્તિ ઉદય અનુસાર ચાલે તો એને સમ્યક દર્શન ન થાય એવો સિદ્ધાંત કહ્યો નથી. ચારે ગતિમાં પૂર્વકર્મનો ઉદય ચાલુ હોય એને સમ્યક દર્શન થાય છે, કે ઉદય વિયોજાય પછી થાય છે સમ્યક દર્શન. ઉદય તો ધારાવાહી છે, કયા જીવને ક્યારે ઉદય નથી? આઠે કર્મનો ચારે ગતિમાં સતત ધારાવાહી આઠે કર્મનો ઉદય છે. ઉદય ચાલુ હોવા છતાં જો લક્ષ બદલાઈ જાય, આત્માના લક્ષે જો એને ધૂમ જાગે ઝગડતા રહે બરાબર, એને છ મહિનામાં કામ થાય આટલું છે, પણ લક્ષ ફેરવવું એટલું કરવાની જરૂર છે. મોટામાં મોટી વાત એ છે, બધું ગૌણ થઈ જાય. પ્રવૃત્તિ પૂર્વકર્મના ઉદયે ચાલુ રહે ખરી, પણ તે પ્રવૃત્તિ ગૌણ થાય અને આત્મપ્રાપ્તિનું લક્ષ મુખ્યપણે રહ્યા કરે તો પ્રવૃત્તિમાં એને એ જ લક્ષ રહેશે કે આ દુકાને જઈને રળવું છે, કમાવવું છે, તો પણ આ છોડી દેવા માટે, પૈસા વધારવા એના માટે નહીં, પણ આ આ નથી કરવું એ કઈ રીતે થાય, આમાંથી કઈ રીતે છૂટાય એ લક્ષ રહેશે. આગળ વધવાનું લક્ષ નહીં રહે, છૂટાય કેમ એ લક્ષ રહેશે. મોટી વાત એ છે, લક્ષમાં તો ઘણો ફેર પડે. ભાવના કરતા એટલે ધ્યેય હોવું જોઈએ, ધ્યેય એટલે હું આમ થવું જ છે, જેમ કે આ કામ કરવું જ છે, ધ્યેય બાંધત માનતા નથી, આ તો આટલું તો કરવું જ છે, ધ્યેય બાંધવું. ભાવનામાં તો શું છે, બધા એમ કહેશે અમારે મોક્ષ પામ, મોક્ષની તો ભાવના છે, પૂર્ણ નિર્દોષ છે મોક્ષ, મોક્ષની ભાવનાથી તો વાંચીએ છીએ શાસ્ત્ર. એ ભાવના કેવી? હા, એવી ભાવના હોય કે જેને એમ ચૈતન્યની ભાવના કહેવાય, રાગમાંથી કે દ્વેષમાંથી જન્મેલી નહીં. ઘણાને દ્વેષથી વૈરાગ આવે છે, અથવા કોઈ માનાદીના લોભથી થાય છે, એમ કોઈ પણ પ્રકાર નથી. એક ચૈતન્યનું લક્ષ, ચૈતન્ય પ્રાપ્તિ, આત્મલક્ષ, એમાંથી ઉત્પન્ન થયેલી ભાવના, એવી ભાવના. અથવા બહુ સાદા શબ્દોમાં આપું જે બેન થઈ છે, આંતરડીમાંથી ભાવના ઉત્પન્ન થયેલી નથી, કોઈની આંતરડી ન પકડાવે, એ મર્મસ્થાન છે. એનો અર્થ શું થાય છે કે બીજી બાજુની જે પરિસ્થિતિ છે એ સ્વીકાર્ય છે, મંજૂર છે, અને એમાં કાંઈ બહુ તકલીફ નથી, વાંધો નથી દેખાતો. ચાલતી પરિસ્થિતિમાં ઉષાણ હોય તો ચાલ્યા કરે, એમને કોઈને કે મને પોસાતું નથી તો ફરી જાય, પોષણ ન હોવું જોઈએ. એટલે જ્યાં રુચિ નથી હોતી ત્યાં એવું થાય છે. અને ત્યાં બીજી રુચિ પડેલી જ હોય છે, એવું છે. શું કહે છે કે આત્મલક્ષે ધૂન લાગે તેઓ સતત પુરુષાર્થ ઉપડે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં. જો ખરેખર જીવને આત્માની રુચિ થઈ હોય તો તેને સતતપણે નિરંતર આત્માનું ચિંતન અને ગોલન ચાલ્યા જ કરે. આ રુચિનું એક લક્ષણ છે કે જેને જેની રુચિ હોય તેને તેનું ચિંતન અને ગોલન લાવવું પડતું નથી, ચાલ્યા જ કરે છે. જેને જેની રુચિ હોય, અનંત ગુણમય આત્માની જેને રુચિ હોય એને આત્માનું ચિંતન અને આત્માનું ગોલન ચાલે, એ સહજ છે. અને જેને નિરંતર સતત આત્માનું ગોલન ને આત્માનું ચિંતન અંદરમાં ચાલે એને સામાન્ય રીતે બીજા તીવ્ર દોષો ઉત્પન્ન થવાનો અવકાશ થતો નથી, હોતો નથી. આ બહુ સ્વાભાવિક પરિસ્થિતિ છે. પરદ્રવ્યની રુચિ રાખીને રાખીને કરાશે. બે રુચિ કેવી રીતે થાય? જળની પણ રુચિ અને ચૈતન્યની પણ રુચિ, બેની રુચિ કેવી રીતે થાય? કોઈ રીતે થઈ શકે? બની શકે એવું નથી. રુચિ તો એની છૂટવી જ જોઈએ, સુખ બુદ્ધિ તો એની છૂટવી જ જોઈએ, અને બાહ્ય પદાર્થો અને બાહ્ય ભાવો નો મહિમા પણ એને છૂટવો જ જોઈએ. બીજો કોઈ ઉપાય નથી. એ એમને એમ રહે અને મને આત્મ પ્રાપ્તિ થવી જોઈએ, કોઈ કાળે નથી, કોઈ કાળે નથી. જો ખરેખર જીવને આત્માની રુચિ થઈ હોય તો તેને સતતપણે નિરંતર આત્માનું ચિંતન અને ગોલન ચાલ્યા જ કરે. અને આવી અનન્ય રુચિવાળો જીવ આગળ વધીને પોતાનું કામ કરી લે છે. રુચિને એ શબ્દ લગાડે છે. અનન્ય રુચિ એ વિશેષણ છે કે જેને અન્ય એટલે જુદું રહેવું પાલવે નહીં, પોસાય નહીં, એને અનન્ય રુચિ કહે છે. પતંગિયાનો દ્રષ્ટાંત છે. પતંગિયાને દીવાની રુચિ છે. તો પતંગિયો દીવામાં વિચાર કરવા રોકાતો નથી. દીવા માટે સીધું ઝપટ મારીને પડે છે, ભલે પોતાની જાતને હોમી દેવી પડે એના માટે વિચાર કરતો નથી. એટલે જેનાથી અન્ય રહેવું, જુદા રહેવું, અન્ય રહેવું એટલે જુદા રહેવું ન પોસાય તેનું નામ અનન્ય રુચિ છે. અને જુદા રહેવું પડે છતાં, જુદા રહેવું પોસાતું ન હોય છતાં જુદા રહેવું પડે તો એનું એને પારાવાર દુઃખ લાગ્યા વિના એને આ પરિસ્થિતિ છે. બાળકને એની માથી જુદા રાખે તો કોઈ રીતે એ જુદું રહેવા તૈયાર નથી. અમેરિકામાં હવે એવી સિસ્ટમ છે, જુદું રાખે, પહેલેથી તે બાળક જુદું રાખે તો ખૂબ રડે. નિર્દય થઈને એ લોકો એ પદ્ધતિ કેળવે છે કે શું કરશે, કે રડી રડીને થાકી જશે, બહુ રડે તો ડાક્ટરને બોલાવો. ડાક્ટર કે કાંઈ એમાં રોગ નથી, આ જુદું રાખો છો તે રડે છે, પણ આપણે ત્યાં પદ્ધતિ છે, અમુક ટાઈમે રડી રડીને થાકી દેશો પછી વાંધો નહીં તમારે, એવી પદ્ધતિ છે. ગાંધ પણ પાગલ પણ કેવું આવે છે ત્યાંની પદ્ધતિથી રહેવા માટે. બાળકો તો એમ કેમ છે, બાળક રડે છે એની માં માટે, હું તારા પરમ તત્વ માટે જુદા રહેવામાં કઈ તને રડવું આવે છે કે ખાઈ પીને મજા કરીએ છીએ? કબીરે એટલું તો ગાયું છે, સુખિયા સબ સંસાર ખાવે ઓર સુવે, ખાઈને સુઈ જાય છે બધા, ખાઈ ખાઈને સુઈ જાય. મને ગમે સુખી છે, દુખિયા દાસ કબીર હું દુખ્યો છું, ગાવે ઓર રોવે, આત્માના ભજન ગાઉં છું અને રોતો જાઉં છું, મને પ્રાપ્તિ થતી નથી. શ્રીમદે માર્ગાનુસાર ગીતા છે, કબીર ખો જીવ છે. આવો જીવ સત્સમાગમે જેને આત્માની રૂચિ અથવા પ્રાપ્તિની જરૂરત લાગી છે, એવો જીવ સત્સમાગમે પોતાનું પરમાત્મ સ્વરૂપ સાંભળતા અંદરથી ઉલ્લસિત થાય છે, પોતાનું ગુણ નિધાન અથવા સુખ નિધાન એવું જે આત્મ સ્વરૂપ તેને સાંભળતા પણ એને અંદરથી ઉલ્લાસ આવે છે, આત્મા સંભળાવ્યો એમ નહીં શ્રી ગુરુએ, આત્મા આપ્યો એમ કીધો, આત્મા સંભળાવ્યો એમ ન કીધું, જેને આપ્યો આત્મા તેને સદા પ્રણામ, આપ્યો એમ કહી દીધું. અનંત ગુણ નિધાન બતાવ્યું તો કે આપ્યું મને, તો એટલો ઉલ્લાસ આવે છે અને તેને સ્વરૂપ પ્રાપ્તિની એવી લગ્ની લાગે છે કે જાણે સ્વરૂપ પ્રાપ્તિ માટે તે જાણે કે ગાંડો થયો છે. માણસ નથી કહેતા કે આ પૈસા પાછળ ગાંડો થયો છે, એવું તો બોલાય છે કે નહીં? ખાવા પીવાનું ભાન ન રહીએ, બીજા વ્યવહારનું ભાન ન રહીએ, એકે વ્યવહારમાં ન રહીએ, બસ પૈસા પૈસા ને પૈસા, તો હું કે પૈસા પાછળ ગાંડો થયો છે. એવા ઘણા ગાંડા જોવા મળે છે અહીંયા, કે છે કે આત્મા પાછળ એક વાર ગાંડો હતા. ભલે લોક વ્યવહારની અંદર એમ કહેવાય કે આનો લોક વ્યવહારની અંદર આ બરાબર રહેતા નથી, લોક વ્યવહારની અંદર ભળતા નથી, આવતા નથી, વ્યવહાર બહાર મૂકી દઈએ, ભાઈ આ વ્યવહાર બહાર છે એ કબૂલ છે, જો આત્મા પાછળ ગાંડો થાય તો વાંધો નથી. લોક લાજ સબ ડારી આવે છે, બનારસીદાસ તેવી સ્થિતિમાં તેને જે સ્વરૂપ અંદરમાં છે તે જરૂર પ્રગટ થાય જ, અથવા એ સ્વરૂપનો પ્રગટ અનુભવ થાય જ, એને સ્વરૂપ પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. સ્વરૂપના પ્રગટ અનુભવને સ્વરૂપ પ્રગટ્યું એમ પણ કહેવામાં આવે છે. આવી ઉત્કૃષ્ટ તૈયારીવાળા જીવને અંતર્મૂર્તમાં કાર્ય થઈ શકે છે, આ એનું ઓછામાં ઓછું પરિમાણ છે, માપ છે, અંતર્મૂર્તમાં કામ કરે પછી ઉત્કૃષ્ટ 6 મહિના લ્યો, પણ અનિત્ર અંતર્મૂર્તમાં કામ કરે. આવી ઉત્કૃષ્ટ તૈયારીવાળા જીવને અંતર્મૂર્તમાં કાર્ય થઈ શકે છે, નહીં તો 6 માસમાં કાર્ય થઈ જાય. બસ આવું ઉત્કૃષ્ટ અને આ જગન્ય, વધુ વધુ એને 6 મહિના લાગે, ઓછામાં ઓછું અંતર્મૂર્તમાં કામ કરે. કારણ કે તેને અતિન્દ્રિય આનંદની તાલાવેલી લાગી છે, તેથી આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ લાગે નહીં, એને ક્યાંય બીજે રસ પડે નહીં, ખાલી ખાલી લાગે. જ્યાં આત્મા નથી ત્યાં બધું ખાલી છે, આત્મા વગરનું બધું ખાલી. અનાત્મામાં ક્યાંય એને રસ આવે નહીં. મોટો મહેલ જોવે તો કપાણા ઉપર પાણો ચડાવ્યો છે, એમાં બીજું છે? હું આનો મહિમા શું? મહેલમાં શું હોય છે? પાણા ઉપર પાણો મૂક્યો હોય. મકાનમાં બીજું શું હોય? એનો જે જગતમાં મહત્તા વાળી ચીજ છે એમાં આત્મા ક્યાં છે એ સવાલ છે. પૈસા, આબરૂ, કીર્તિ, ઝર, ઝવેરાત, જમીન, જેટલું ગયો એટલું, એમાં ક્યાં આત્મા છે? ક્યાં આત્મા નથી એમાં. એ બધું જગતના પદાર્થો સદાય જગતમાં રહ્યા છે, એ ક્યારેક મમતા કરી છે, જેટલી મમતા કરી એટલો દુઃખી થયો છું, બાકી એ પદાર્થો તારા કદી થયા નથી ને થવાના પણ નથી. આ સ્પષ્ટ વાત છે. આત્મા સિવાય એવું છે કે બીજો વિશ્વાસ ઊભો છે. જે ભૌગોલિક સુખ છે એનો વિશ્વાસ ઊભો છે, એટલે એ વિશ્વાસને તપાસ્યો નથી ક્યારે કે કેટલો વિશ્વાસ ધરબી દીધો છે. જ્યાં જ્યાં સુખ લાગે છે, સુખ નથી, સુખાભાસ છે, દુઃખ છે, આમ સુખાભાસ છે અને પરમાર્થે દુઃખ છે, પણ જ્યાં સુખ લાગે છે ત્યાં સુખ લાગે છે, ત્યાં એ સુખાનુભવ સુખના વિશ્વાસ સહિત છે કે એમને એમ છે? આ વિચારવા જેવો વિષય છે. સુખાનુભવ સુખના વિશ્વાસ સહિત હોય ત્યાં પરિણામ, એ સુખના રાગમાં બહુ ચીકણા પરિણામ થાય છે, બહુ રસવાળા પરિણામ થાય છે, અને એ રસવાળા પરિણામ મટવા જરા મુશ્કેલ છે. મુશ્કેલ છે તો એમ કે બહુ રસ આપી દીધો છે એટલે એથી જે પુરુષાર્થ પણ સાથે એટલો જ ગયો ઊંધો, એથી વધુ પુરુષાર્થ આ બાજુ હોય ત્યારે એની અસર જાય, નહીતર એની અસર ન તૂટે. આમ છે. એટલે જ્યારે જ્યારે ઉદયના પ્રસંગોમાં સુખનો રસ આવે કે દુઃખનો રસ આવે ત્યારે કલ્પિત ભાવોમાં વાસ્તવિકતા શું છે એ તપાસવાનો અને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ પહેલા કે આમાં વાસ્તવિકતા શું છે, કોઈ વસ્તુ સ્થિતિ શું છે. વસ્તુ સ્થિતિ જો જોવા જાઓ તો જીવ ક્યાંય વ્યાપી વ્યાપક ભાવે પરદ્રવ્યમાં જતો નથી, પુદ્ગળ પરમાણુઓ વ્યાપી વ્યાપક ભાવે ક્યારે ચૈતન્યમાં આવી શકતા નથી. અત્યંત અભાવ છે એવા દ્રવ્યો ભાવે એક મિત પણ કરે છે, ભાવે એને છોડાવ્યું છે, સીધી વાત છે. બાકી દ્રવ્ય તો છૂટું પડ્યું છે, ભાવે છોડાવ્યું છે, ભાવે એક મિત કર્યું છે, ભાવે છોડાવ્યું. વિશ્વાસપૂર્વક કરે છે કે રસ બહુ આવે છે, એકદમ રસ રેડાઈ જાય છે વિશ્વાસપૂર્વક કરે છે કે, એટલે એને પહેલા વિશ્વાસ ઉઠાવી લેવો પડે. નહીતર તો એમ કહેશે કે જુઓ જ્ઞાની રીતે એમ કહેશે કે મને આ નથી ફાવતું, મને આ ફાવે છે કેમ, પણ એમાં એ પોતાના પરિણામની નબળાઈ જોવે છે. આમાં પદાર્થ ઇષ્ટનિષ્ઠ છે એમ નથી જોતા, પણ વ્યવહારની ભાષામાં જેવી રીતે બીજા બોલતા હોય તેવી જ રીતે આ વ્યવહાર કરે, બોલવાનો વ્યવહાર તો એવો જ કરે, પણ બંનેની નજરમાં ફેર છે, માન્યતામાં ફેર છે, સમજણમાં ફેર છે. અનાદિથી જીવને રાગ ને રાગના વિષયમાં સુખાનુભવ સુખના વિશ્વાસ સહિત છે. એકલો સુખાનુભવ છે એમ નથી લીધો, સુખના વિશ્વાસ સહિત અને સુખાનુભવ છે. આ મોટી તકલીફ છે. પરંતુ ઉપરોક્ત ભૂમિકાની નિર્મળતાને લીધે ઉપર સાથે અનુસંધાન લેવું છે. જે લાડવામાં સુખ લાગ્યું એ લાડવાના એક એક રચકણ તપાસતા ક્યાંય સુખ જોવામાં આવતું છે? ક્યાંય સુખ કયા રચકણમાં સુખ છે બતાવો. માયનું છે ક્યાં? પણ માયનું છે ક્યાં? ત્યાં છે એમ માન્યું છે ને, ત્યાં એનો વિશ્વાસ છે. પેલા આ વિશ્વાસ છે એ ભયંકર રોગ છે, ઊંધો નિર્ણય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખનો નિશ્ચય એટલો બધો દ્રઢ કર્યો છે કે ત્યાંથી એ નિર્ણય ફેરવવો મુશ્કેલ પડે છે. નિર્ણય બદલે તો બધું બદલાય. નિર્ણયનું તો પ્રકરણ છે, નિશ્ચયનું તો પ્રકરણ છે. એટલે ત્યાં એ પદ્ધતિથી વાત લીધી છે. શું કહે છે કે આવી ઉત્કૃષ્ટ તૈયારી વાળા જીવને અંતર્મુહૂર્તમાં સ્વકાર્ય થઈ શકે છે, નહીં તો 6 માસમાં કાર્ય થઈ જાય. કારણ કે તેને અતિન્દ્રિય આનંદની તાલાવેલી છે, તેથી આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ લાગે નહીં, બીજે ક્યાંય રસ પડે નહીં. જીવને રાગમાં રસ પડે છે પણ એ તો રાગમાં સુખનો વિશ્વાસ પીડ્યો છે. એટલે રાગને તપાસે તો રાગમાં એકલી આકુલતા છે. રાગમાં તો એકલી આકુલતા છે, દુઃખ જ છે. જરાક હળવો થાય તો રાગમાં એને વિકલ્પમાં દુઃખ લાગ્યા વિના રહે. જો વિકલ્પમાં દુઃખ લાગે તો એને રસ આવવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? જે વિકલ્પો દુઃખાત્મક છે, દુઃખ સ્વરૂપ છે, એ દુઃખ પણ અનુભવાય, દુઃખ એમાં લાગવા માંડે તો એમાં રસ આવવાનો ક્યાં પ્રશ્ન છે? તો એને રસ આવતો નથી. જગતના પદાર્થોનો રસ ફીકો થઈ જાય અને બધેથી રસ ઉડી જાય. પરથી વિરક્તતા અને વિભાવની તુચ્છતા આવ્યા વિના પરિણામ અંદર આવી શકે નહીં. આ સહજ સ્થિતિનો નિયમ છે, સિદ્ધાંત લીધો કે જે પરમાં રસ છે એ રસનું ફિકાપણું થવું, રસ ઉડી જવો, એનું નામ વિરક્તતા છે. પર પદાર્થનો ત્યાગ કરવો એનું નામ વિરક્તતા નથી. શું ભાઈ, આજે અમે ઉપવાસ કરશું, આહાર નહીં લઈએ, તો એ ત્યાગ કર્યો માટે વિરક્તતા આવી એમ નથી. પણ આહાર લેવામાં કે નહીં લેવામાં, આહારમાં સુખ વૃદ્ધિ ઉડી જાય ત્યારે એને વિરક્તતા આવે. જે આહારની ચીજ છે એ ઈષ્ટ લાગે છે ત્યાં એમાં રસ ઉત્પન્ન થયા વિના, ઠીક લાગે છે ત્યાં એમાં રસ આવ્યા વિના રહેશે. તું જાણનાર પદાર્થ છો, માત્ર જાણી રહ્યો છો. તારી મર્યાદા માત્ર જાણવામાં પૂરી થાય છે. માત્ર જાણવું એટલી જ તારી મર્યાદા છે. એમ જરાક જાગ્રત થઈને તારા નાતા સ્વભાવને સંભાળ, તારા સ્વરૂપને સંભાળ, તો જે જ્ઞેય માત્ર છે એવા કોઈ પણ પદાર્થો ઇષ્ટ લાગવાનો પ્રશ્ન નથી. એ જ્ઞેય માત્ર પણ એ રહેશે જ્ઞાનમાં. માત્ર જ્ઞાનમાં માત્ર જ્ઞેય છે, પણ જ્ઞાતાપણાની સંભાળ ન રહી તો એમાં ઇષ્ટપણું ઠીકપણું લાગશે, એમાં રસાયા વિના રહેશે નહીં. એ રસ આવે છે એનું નામ રક્તતા છે. અને આ રીતે વસ્તુના સ્વરૂપ જ્ઞાનપૂર્વક રસ ઉડી જવો, વસ્તુ સ્વરૂપના જ્ઞાનપૂર્વક વિજ્ઞાનપૂર્વક રસ ઉડી જવો, તે વિરક્તતા છે. એવી વિરક્તતા આવ્યા વિના પરિણામ ત્યાં લાગેલા છે, પરિણામ કેમ ત્યાંથી પાછા ફરશે? પરિણામ ત્યાંથી અંદર આવશે. એટલે પરથી વિરક્તતા અને વિભાવની તુચ્છતા કોઈ પણ રાગમાં ક્યાંય પણ એની કિંમત કે વજન દેવા જેવું નથી. આ રાગ સારો છે એ વાત ભૂલી જવા જેવી છે. કોઈ રાગ સારો નથી, તમામ રાગ વિભાવ છે. અને ખરેખર રાગ તો રોગ છે, રાગ છે તે રોગ છે. જીવને રાગ છે એ જ રોગ છે. એ રોગને જો સારો જાણવામાં આવે તો એના જેવી બીજી એક મોટી ભ્રાંતિ નથી. ખરેખર ખરેખર તો નિર્ભ્રાંત દર્શન જે નામ છે ને, એમાં નિર્ભ્રાંતની વાત આ છે કે રાગમાં ઠીકપણાની, રાગ સારો છે એવી ભ્રાંતિ ઉડી જવી, રાગને રોગ જાણવો, રાગને રોગ જાણવો અને રાગમાં ઠીકપણાને ભ્રાંતિ જાણવી અને એને છોડવી, બંને અનિષ્ટ છે આત્મા માટે, જરા પણ સારું નથી. એથી એની તુચ્છતા આવે તો પરિણામ અંદરમાં આવી શકે, નહીતર પરિણામ અંદરમાં આવી શકે નહીં. આ સહજ સ્થિતિનો નિયમ છે. સહેજે સહેજે કોઈ પરિણામ બળજબરીથી અંદર લાવી શકાતા નથી. કોઈ હઠ કરીને બધા પદાર્થોનો ત્યાગ કરે, સર્વ સાવધયોગનો ત્યાગ કરીને મુનિ દીક્ષા અંગીકાર કરે, એથી કાંઈ પરિણામ અંદરમાં આવી જાય એ વાતમાં માલ નથી. કોઈ હઠથી પરિણામ અંદર આવતા નથી. પરિણામ બહાર જાય છે એ પણ સહજ છે, અને અંદર આવે એ પણ સહજ જ આવે. પરાણે અંદર આવે નહીં કે પરાણે અંદર લાવી શકાય નહીં, એ તો સહજ સ્થિતિ છે પરિણામની. આ સહજ સ્થિતિનો નિયમ છે. વળી જેનું હોનહાર સારું છે તેવા જિજ્ઞાસુની ભૂમિકામાં વર્તતા આત્માર્થી જીવને એવો નિશ્ચિત ભાવ રહે છે કે હું મોક્ષ પામવાને લાયક જ છું. આ એક ચિહ્ન લીધું છે, લક્ષણ લીધું છે. જેનું હોનહાર સારું છે એટલે ભવિષ્ય જેનું સારું છે એનું લક્ષણ શું? કે એને એવો કુદરતી એવો નિશ્ચિત ભાવ રહે છે કે હું ખરેખર મુક્ત થવાને લાયક છું. આ એક કુદરતી વસ્તુ છે. કેટલીક વાતો એટલા માટે લખી છે કે મેળવણી કરી શકાય, એવી મેળવણી થાય કે આવું કુદરતી ભાવ આવે છે કે નથી આવતો, એના ઉપરથી હોનારનું માપ નીકળે છે. શું એટલે કેટલાક એવા બોલ લીધા છે, એમ કે બોલ અહીંયા આવી ગયો. ચૌદ પાને છે ઉપરથી ત્રીજી લીટી. ભવ ભ્રમણ ચાલુ રહે તેવા ભાવમાં આ ભાવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. આ પણ એક એવો જ પ્રકાર છે પરિણામનો, કે જેને ભવ ભ્રમણ તોડવું છે ભવભ્રમણનો જેને નાશ કરવો છે એને એક આ પ્રકારનો પણ ભાવ રહે છે કે ભવભ્રમણ ચાલુ રહે તેવા જે ભાવો છે એવા ને એવા ભાવો ચાલતા રહે અને આખો મનુષ્ય ભાવ વ્યતીત થઈ જાય એમ થવા દેવું યોગ્ય નથી. એટલે ગમે તેમ કરીને ભવભ્રમણ તોડવા જેવું છે. એ ખટક એને રહ્યા જ કરે એ એક એની કુદરતી પરિસ્થિતિ. એવી જ રીતે એ નાસ્તિનો વિષય છે. એ અસ્થિથી લીધું છે કે જેનું હોનહાર સારું છે તેવા જિજ્ઞાસુની ભૂમિકામાં વર્તતા આત્માર્થી જીવને જિજ્ઞાસુની ભૂમિકામાં છે આત્માર્થી પણ છે. આત્માર્થીની વ્યાખ્યામાં હજી આપણે નથી આવી પણ આવશે ક્યાંક આગળ લીધું તો હશે. ભાવ લેવો છોડી નથી ત્યાં ભણતી વાત છે આપણે ઉપરથી લઈએ કામ હોય તો આમાંથી સીધું લઈએ નથી એમ છે. અર્થ એટલે પ્રયોજન વિદ્યાર્થી ધનાર્થી વગેરે છે એમ આત્માર્થી એટલે આત્મ પ્રાપ્તિનું જેને પ્રયોજન છે તે આત્માર્થી. પ્રયોજનનો પ્રયોજન છે એમ કેમ નક્કી થાય કે પ્રયોજનનો વિષય હંમેશા દરેક કાર્યની અંદર સાથે જોડાયેલો રહે છે. જેમ કે જગતના બધા જીવોને ધનાર્થીપણું છે. સમ્યક દ્રષ્ટિઓ સાધક આત્માઓને બાદ કરીએ તો બધા જીવો ધનાર્થી છે. તો પ્રત્યેક કાર્યની અંદર પૈસામાં નુકસાન ન થાય અને પૈસામાં લાભ થાય આ દ્રષ્ટિકોણ સાથે ને સાથે જોડાયેલો રહેશે. એટલે પ્રયોજનનો વિષય છે એ દરેક કાર્યની અંદર સાથે જોઈન થઈ જવો એનું નામ તેનું અર્થીપણું છે. તો આત્માર્થી જીવને દરેક કાર્યની અંદર આત્મ પ્રાપ્તિનું પ્રયોજન ક્યાં આ વાત એની સાથે રહે છે. કે ખાવું છે તો આત્માર્થી, પીવું છે તો આત્માર્થે, સૂવું છે તો આત્માર્થે, રડવું છે તો આત્માર્થે, આ તો બધા ઉદયના કાર્યો છે પણ એમાં એને આત્માર્થપણું જે છે એ સાથે ને સાથે રહે છે. આ એક વિશિષ્ટતા હોય છે તો એને કોઈ પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ પણ ન લાગે. જેમ કે કોઈ પણ પદાર્થમાં શું થાય છે ગમે તે ઉદયમાં આ ઠીક છે ને આ ઠીક છે એવા બે વહેંચણી થઈ જ જાય છે. દરેક વાતમાં વહેંચણી થઈ જાય છે કે આ ઠીક અને આ ઠીક નહીં, આ ઠીક ને આ ઠીક નહીં, ઠીક અઠીક ઠીક અઠીક ચાલ્યા જ કરે છે. બરાબર છે. તો આત્માર્થીને પહેલું ત્યાં નિશાન લાગે છે કે આ ઠીક ઠીક પણ થાય છે એમાં આત્માને નુકસાન છે. કેમ કે સામો પદાર્થ ઠીક ઠીક નથી, તને કલ્પના થાય છે. દર્શન મોહ હોવાને લીધે તને સામો પદાર્થ દેખતા વેત જ તને ઠીક અઠીકપણાની કલ્પના થાય છે કે આ ઠીક છે ને આ ઠીક છે. એ વ્યામો છે. પદાર્થ જ્ઞાનમાં આવ્યો કે વ્યામો થઈ ગયો આ ઠીક છે ને આ ઠીક છે. પણ પદાર્થો જે છે એ છે, એ ઠીકે નથી ને અઠીક નથી. તો આત્માર્થી છે એ ઠીક અઠીકપણાને ટાળે છે અથવા ટાળવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એને આત્માર્થીપણું છે, નહીતર આત્માર્થીપણું નથી રહેતું. આત્માર્થનો વિષય જ અંતરંગનો છે ભાઈ, આત્માર્થનો વિષય બહારના દેખાવનો નથી કે ઠમણી લઈને શાસ્ત્ર વાંચવા બેસે માટે આત્માર્થી, એ બહારનો વિષય નથી કે માળા ગણે માટે આત્માર્થી કે ઉપવાસ કરે માટે આત્માર્થી કે દાન દે માટે આત્માર્થી, હે કે નમો અરિયંતાણને નમસ્કારની માળા ગણે તો આત્માર્થી, હે બહારનો કોઈ દેખાવનામાં પ્રશ્ન નથી. આત્માર્થનો વિષય જ અંતરંગનો છે. એનો પોતાનો આત્માને હિત શું અને અહિત શું, આ દ્રષ્ટિકોણ જેનો મુખ્ય રહે તે આત્માર્થી. કોઈ પણ કાર્યમાં આત્માને લાભ શું ને આત્માને નુકસાન શું, આવી જેનો દ્રષ્ટિકોણ સતત જાગૃતિ વાળો હોય તો આત્માર્થી છે. એક આગળ આવ્યું છે, જાગૃતિ રહેવી જોઈએ. ચૌદ પાને નીચે છે, નીચેથી પાંચમી લીટી. વસ્તુના ઈષ્ટ નિષ્ફળાના અભિપ્રાયને તોડવાનો આ પ્રયત્ન છે. શું કે જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન રહેવું, ચાલતા પરિણમનમાં, ઉપર ચાર લીટી જાઓ, ચાલતા પરિણમનમાં જે કાંઈ ઈષ્ટ અનિષ્ટ અનિષ્ટપણારૂપ પરિણામ વર્તે છે તેમાં જેટલો કોઈ પોતાનો રસ છે તે હાનિકારક છે તેનું જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન રહે છે તો વિભાવ, તેથી વિભાવ રસ મોળો પડે અને આ વસ્તુને ઈષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાયને તોડવાનો પ્રયત્ન છે. આ જાગૃતિ છે. સાથે સાથે પોતાનો વિભાવ રસ તોડવાનો પણ આ જ પ્રયત્ન છે. જાગૃતિ વાળો જ્ઞાન જ વિભાવ રસને વધવા દેતું નથી. આ જાગૃતિ આત્માર્થીની જાગૃતિ. તો એને આત્માર્થી જીવને જિજ્ઞાસુની ભૂમિકામાં એક એવો ભાવ રહે છે કે હું મોક્ષ પામવાને લાયક છું, પોતાની યોગ્યતાનો એને ભાવ પોતાના ખ્યાલમાં આવી જાય છે કે હું મોક્ષ પામવાને લાયક છું, હું અનંતકાળના રખડવા લાયક હું નથી. આ એની હુનહારનું ચિહ્ન છે. આગળથી એ પ્રકારના પરિણામ એને વર્તે છે. તેમાં તેને શંકા પડતી નથી. શું? કોને ખબર મારો મોક્ષ થશે કે નહીં થાય? જગતમાં અભવ્યો અનંતા લીધા છે, વળી અનંતા ભવ્યો પણ અભવ્યો જેવા લીધા છે કે જેની મુક્તિ થતી નથી, તો કોને ખબર એવી શંકા એને પડતી નથી. એ પોતાની ભવ્યતા માટે નિશંક હોય છે. ઘણા વર્ષ પહેલાની વાત છે, ત્રણ શ્વેતાંબરના સાધુ સોનગઢથી પસાર થયા છે. સ્વાધ્યાય મંદિરમાં સ્વામી શારજીની સ્થાપના છે ત્યાં જોતા હતા. ગુરુદેવ બાજુની રૂમમાંથી જોયું, કોઈ બહાર બોલે છે એટલે બહાર આવ્યા. બહાર પછીનો ટાઈમ હોય ત્યારે લગભગ ત્યાં કોઈ હતો નથી, અવાજ સાંભળ્યો એટલે બહાર આવ્યા. જોયું તો જોતા હતા, બધું વાંચતા હતા, બધા ચાકડા ફરતા છે. બતાવ્યું કે આ સ્વામી સાર મહાન પરમાગમ છે, આત્માને બતાવનારું શાસ્ત્ર છે, ચાંદીની અંદર લખાયું છે. ગ્રસ્ત ભાઈ જસાણી પરિવાર, જસાણી પરિવાર તરફથી ચાંદીમાં લખાયેલું છે. તો તમારું નામ તો કે જ્ઞાન વિજય, દર્શન વિજય ને ચારિત્ર વિજય. એકનું નામ હતું જ્ઞાન વિજય, એકનું નામ હતું દર્શન વિજય, એકનું નામ હતું ચારિત્ર વિજય. નામ તો સરસ. પૂછું ગુરુદેવ, મને તો આવી વાત ઓછી કરે પણ સહેજે પૂછું, કેમ લાગે છે તમને, ભવિ છો કે અભવિ છો, કેમ લાગે છે? તો કે કેવળી જાણે કે શું, એ તો કેવળ જ્ઞાનનો વિષય છે, અમારો વિષય નથી. એ કેવળીનો વિષય છે, સીધું તો કેવળી જાણે, ખરી વાત તો એ છે. શાસ્ત્રમાં એમ જ આવે, પણ શાસ્ત્રમાં એ વાત આવે ઉપરાંત શ્રુત જ્ઞાનમાં પણ આ વાત આવે ખરી. જેને સમ્યક દર્શન થાય એને તો પ્રશ્ન જ નથી, પણ એ પહેલા પણ અહીં તો એમ કેમ છે, આત્માર્થીની ભૂમિકામાં પણ એને નિશ્ચિતપણે એ ભાવ રહે છે કે હું મોક્ષ પામવાને લાયક છું. નિશંકપણે અને નિશ્ચિતપણે આ પરિણામ રહે છે. એને નજીકનું એનું હોનાર બહુ સારું છે, બહુ નજીકમાં એનું હોનાર સારું છે, એનું સૂચિત લક્ષણ છે, હોનારનું સૂચિત લક્ષણ છે. રુચિ વાળાને તો પ્રશ્ન જ નથી, શંકા રહેવાનો. રુચિ તો ઘણી જોરદાર વસ્તુ છે. પદ્મનંદી આચાર્ય લીધું છે, તત્પતિ પીતિ ચીતે નરે વાર્તા પ્રસ્તુતા, નિર્વાણના ભાજન લીધા છે. સમ્યક દર્શન નહીં પણ નિર્વાણના ભાજન લીધા છે. તેમાં તેને શંકા પડતી નથી, તેમજ નવું આયુષ્ય નીજ ગતિનું બંધાઈ ગયું હશે કે કેમ તેવી શંકાનો પણ તેના પરિણામ પરિણમનમાં અવકાશ હોતો નથી. કે ભાઈ અત્યારે તો આપણે જાગ્યા આવે, અત્યારે કંઈક એમ લાગ્યું કે આત્માનું હિત કરવા જેવું છે, એના માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સત્શાસ્ત્રો અને આત્મજ્ઞાની મહાત્માનો સમાગમ કરવા જેવો છે. પણ હવે પહેલાં કંઈક આયુષ બંધાઈ ગયું હશે તો હલકી ગતિનું, તિરિંચનું કે નારકીનું કે આપણે ભૂતકાળમાં પાપ કર્યા હોય ને કંઈક બંધાઈ ગયું, એ શંકા પણ એને પડતી નથી. કેવી આ પરિણામની અંદર આ લક્ષણ છે. નવું આયુષ્ય નિજ ગતિનું બંધાઈ ગયું હશે કે કેમ તેવી શંકાનો પણ તેના પરિણામ પરિણમનમાં અવકાશ હોતો નથી. જુઓ હજી અહીં જિજ્ઞાસુની ભૂમિકા છે તો પણ શંકામાં ડામાડોળપણું તેવા ભાવોની અહીંયા સ્થિતિ નથી. સમ્યક દર્શન પ્રાપ્ત નથી કર્યું, પણ સાચો આત્માર્થી થયો અને સાચી જિજ્ઞાસામાં આવ્યો ત્યાં આ પરિસ્થિતિ પણ સાથે સાથે ઊભી થઈ ગઈ. એમ કેવું છે કે એને હજી જિજ્ઞાસુની ભૂમિકામાં છે તો પણ એને પોતાના ભાવભ્રમણ વિશે શંકા કે ડામાડોળપણો તેવા ભાવોની એને સ્થિતિ હોય નહીં. એ કુદરતી અંદરથી નિશંકતા આવે છે. સમીપ જવાનો છે ને, પોતે નજીક જવાનો છે તો એને આવી પહેલેથી ભાવો ઉત્પન્ન થવાનો છે. નિશંક છે, મારી કોઈ હલકી ગતિ હોય નહીં કે મારે ભવભ્રમણ અનંતકાળનો હોય નહીં, હું અલ્પકાળમાં મુક્ત થવાનો થવાનો અને તો સમ્યક દ્રષ્ટિને મોક્ષની પ્રતીત આવે એમાં નવાય શું? ઠીક, આત્માર્થીની ભૂમિકામાં આ ભાવ હોય તો સમ્યક દ્રષ્ટિને મોક્ષની પ્રતીત આવી જાય એમાં પૂછવાનું શું રહેશે? એ વાત તો પૂછવાની પણ રહેતી નથી. હા, પોતે એમ કહેતા કે આ એવી વાતો છે કે સાચો મોક્ષ હોય અને આ વાતો સાંભળતા અંદરથી મોક્ષના પણકાર આવે. કે હવે હું અલ્પકાળમાં મુક્ત થવાનો જ છું. આવી વાત આવી છે મારા મારી પાસે, હવે હું લીધા વગરનું હવે આ છોડી દઉં, કોઈ દિવસ બને નહીં, એને ભણકાર આવે છે. એ લીધા તો વ્યાખ્યાનમાં ઘણું ઘણું
જય વિદ્રાગેતિકમ પર્જન્યાવનો જય